एक तरफ फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા લેખકની દુનિયામાં જઈશું જેમની કલમ સામાન્ય માણસના સૌથી ઊંડા દર્દને વાચા આપે છે।
વોલી લેમ્પ,
હા વોલી લેમ્પ
એમનું નામ આવે એટલે મને તો તરત જ શી ઇઝ કમ અનડન કે પછી આઈ નો ધીસ મચ ઇઝ ટ્રુ યાદ આવે। એમની ખાસિયત જ એ છે કે એ પારિવારિક સંબંધોની જે ગૂંચ હોય, જે વર્ષો જૂના આઘાત હોય
અને એમાંથી બહાર આવવાનો સંઘર્ષ,
બરાબર, એને એટલી સહાનુભૂતિથી રજૂ કરે છે કે આપણને લાગે કે આ પાત્રો આપણા પોતાના જ છે।
બિલકુલ, અને આજે આપણે એમની એક એવી જ કૃતિની ચર્ચા કરીશું જે લેમ્બની શૈલીનો જાણે કે સંપૂર્ણ અર્ક છે। નામ છે ધ રિવર ઇઝ વેઇટિંગ। પણ એક મજાની વાત છે, આ કૃતિ કદાચ તમે શોધો તો પણ નહીં મળે, પણ એમાં વોલી લેમ્બનો આત્મા ધબકે છે। ચાલો આ રહસ્યમય ગાથામાં ઊંડા ઉતરીએ।
જરૂર, આ વાર્તા છે કનેક્ટિકટના એક કાલ્પનિક શહેર વિલો બ્રુકની અને ત્યાં વસતા એશફોર્ડ પરિવારની,
ત્રણ પેઢીઓની કહાની, અને એના કેન્દ્રમાં છે એક નદી।
હા, અને આ નદી ખબર છે એ માત્ર પાણીનો પ્રવાહ નથી, એ જાણે સમયની સાક્ષી છે। કલ્પના કરો, વિલો બ્રુક શહેર, નદી કિનારે આવેલું એશફોર્ડ પરિવારનું જૂનું ઘર,
એકદમ વેરાન જેવો।
હા, એક ઘરની બારીઓમાંથી નદી દેખાય છે અને એ નદીએ આ પરિવારના સુખ દુઃખ અને સૌથી વધુ તો દબાવી દેવાયેલા રહસ્યો જોયા છે। વાર્તાની શરૂઆત જ ત્યાંથી થાય છે,
એક પુનરાગમનથી,
બરાબર। પાછી પરે છે સારા એશફર્ડ,
અચ્છા,
42 વર્ષની છે, ન્યુયોર્કમાં એક સફળ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર। 20 વર્ષ પછી એ પોતાના બાળપણના ઘરે પાછી આવી છે,
પણ ખુશીથી નહીં ખરું ને?
ના, મજબૂરીથી। એની માતા એલિનોરનું અચાનક અવસાન થયું છે અને હવે મિલકતની વહેંચણી માટે એણે આવવું પડ્યું છે। એનો પ્લાન તો બસ
કામ પતાવીને જલ્દીથી પાછા જવાનું,
હા, 2-4 દિવસમાં બધું પતાવીને નીકળી જવું છે।
હા, બહુ બહુ રસપ્રદ વાત છે, જે જગ્યાએથી તમે ભાગવા માંગતા હો એ જ જગ્યા તમને કોઈને કોઈ બહાને ખેંચીને પાછી બોલાવે છે। મતલબ કે એ પોતાના ભૂતકાળથી ભાગી રહી છે,
બરાબર, એને આ ઘર, આ શહેર, અહીંની યાદો કશું જ નથી જોઈતું। પણ કહેવાય છે ને કે આપણે જે ભૂતકાળને દાટી દઈએ છીએ એ ક્યારેક આપણી રાહ જોતો બેઠો હોય છે, અને એવું જ થાય છે। ઘરના માળિયાની સફાઈ કરતા સારાને એની માતાની જૂની ડાયરીઓ અને પત્રોનો એક આખો ખજાનો મળે છે, અને ધૂળ ચડેલા પાના ખોલતા જ 50 વર્ષ જૂનું એક રહસ્ય જીવંત થઈ જાય છે।
તો શું છે એ રહસ્ય અને એની સારા પર શી અસર થાય છે?
એ રહસ્ય સમજવા માટે એટલે સારાના પાત્રને સમજવું પડે। વ્યવસાયમાં તે ભલે સફળ હોય પણ એનું અંગત જીવન એ જાણે 16 વર્ષની ઉંમરે જ થંભી ગયું છે।
16 વર્ષની ઉંમરે? કેમ?
એ ઉંમરે જ્યારે એણે પોતાના નાના ભાઈ ટોમીને નદીમાં ડૂબી જતા જોયો હતો અને એ દુર્ઘટના માટે એ પોતાની જાતને જવાબદાર માને છે।
એટલે એ અપરાધભાવ એને 20 વર્ષથી કોરી ખાય છે?
બિલકુલ, અને એની માતા એલિનો ડાયરીઓમાંથી એમનું કેવું ચિત્ર ઊભું થાય છે?
હા, એ જાણવું છે।
ડાયરીઓ વાંચીને સારાને પહેલીવાર સમજાય છે કે એની માતા માત્ર એક શોકમગ્ન સ્ત્રી નહોતી, એક એવી માં હતી જે દીકરાના મૃત્યુના આઘાતમાંથી, સાચી વાત છે, ક્યારે બહાર નહોતી આવી શકી,
પણ
એનું મૌન એ માત્ર દુઃખ નહોતું, એક છુપી તપાસ હતી। ટોમીના મૃત્યુ પાછળનું સત્ય જાણવા માટે એ વર્ષોથી સંઘર્ષ કરી રહી હતી।
અને ટોમી, એનું પાત્ર?
ટોમી એ વાર્તામાં હાજર નથી, છતાં પરિવારના દરેક શ્વાસમાં જીવંત છે। સારાના અપરાધભાવમાં, એલિનોરના મૌનમાં અને ઘરની પેલી દિવાલોમાં,
ખબર છે અમુક પરિવારોમાં આવું થાય છે નહીં કે કોઈ એક દુર્ઘટના પછી આખો પરિવાર એની આસપાસ જ જીવવા લાગે છે।
હા,
એ દુર્ઘટના જ એમની કહાની બની જાય છે, એમની ઓળખ। અહીં એશફર્ડ પરિવારની કહાણી એટલે ટોમીના મૃત્યુની કહાણી,
સાચી વાત, એ એક આદર્શ મૃત બાળક બની ગયો છે જેની યાદ સામે વર્તમાન હંમેશા ફિક્કું લાગે, અને આ જ પારિવારિક કહાનીમાં પેલી ડાયરીઓ એક ભૂકંપ લાવે છે।
કઈ રીતે?
સારાને તેની પડદાદીની ડાયરીમાંથી ખબર પડે છે કે 1923માં, એટલે કે લગભગ 50 વર્ષ પહેલા, તેમનો દીકરો પણ બરાબર એ જ જગ્યાએ નદીમાં ડૂબી ગયો હતો જ્યાં ટોમીનું મૃત્યુ થયું હતું.
એક મિનિટ, શું કહ્યું? એના પરદાદાનો દીકરો પણ એ જ જગ્યાએ?
હા,
આ તો કોઈ સંયોગ ન કહેવાય, આ તો જાણે કોઈ શ્રાપ જેવું લાગે છે.
સારાને પણ એવું જ લાગે છે. એ બધું ઊંડી તપાસ કરે છે અને એને ખબર પડે છે કે એની દાદીએ પણ નદીમાં એક બાળક ગુમાવ્યું હતું.
અરે બાપરે.
પેઢી દર પેઢી આ પરિવારની સ્ત્રીઓ નદીમાં પોતાનું સંતાન ગુમાવી રહી હતી અને એનો અપરાધ બા વારસામાં આપતી જતી હતી. આ કોઈ સંયોગ નહોતો, આ એક પેટર્ન હતી.
આ એ જ વાત છે જેને આપણે વારસાગત આઘાત કહી શકીએ. જ્યારે એક પેઢીનું દુઃખ કે રહસ્ય દબાવી દેવામાં આવે ત્યારે એ કોઈને કોઈ રીતે બીજી પેઢીમાં બહાર આવે છે.
બરાબર. અને અહીં તો નદી પોતે જ જાણે એ વારસાને સાચવીને બેઠી છે. અને વાર્તાનો સૌથી મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે સારાને તેની માતા અને ખાનગી જાસૂસ વચ્ચે થયેલો પત્ર વ્યવહાર મળે છે.
અચ્છા.
એ પત્રો વાંચીને એના પગ નીચેથી જમીન સરકી જાય છે.
એવું તો શું લખ્યું હતું એ પત્રોમાં?
એ પત્રો સાબિત કરતા હતા કે ટોમીનું મૃત્યુ એ માત્ર એક અકસ્માત નહોતું.
તો પછી?
શહેરના કેટલાક મોટા અને પ્રભાવશાળી પરિવારોના છોકરાઓ સાથેની કોઈક અથડામણમાં ટોમીનું મૃત્યુ થયું હતું. અને પછી?
સત્યને દબાવી દેવામાં આવ્યું.
હા, પૈસા અને પાવરના જોરે. એલિનોર વર્ષોથી આ જ સત્યને બહાર લાવવા મથી રહી હતી.
ઓહ, એટલે ટોમીના મૃત્યુનો શોક નહીં પણ એની સાથે થયેલા અન્યાયનો ભાર આ પરિવાર વેંઢારી રહ્યો હતો. તો હવે આ સત્ય જાણ્યા પછી સારા શું હરે છે?
હવે સારા પાસે એક હેતુ છે. એની ફિલ્મ બનાવવાની કળા હવે એનું હથિયાર બને છે.
તે ડોક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કરે છે.
બરાબર. ટોમીની સાચી વાર્તા પર હવે માત્ર શહેરના શક્તિશાળી લોકોનો જ સામનો નથી કરી રહી પણ સત્યથી ભાગવાની પોતાની વર્ષો જૂની આદતનો પણ સામનો કરી રહી છે.
એ સમજી જાય છે કે સત્ય કહેવું ભલે ગમે તેટલું પીડાદાયક હોય પણ મુક્તિનો માર્ગ ત્યાંથી જ શરૂ થાય છે.
બરાબર.
વાર્તા કહેવાથી જ મુક્તિ મળે છે. આ તો વોલી લેમ્બની શૈલીનો મૂળ મંત્ર છે. સારાનું આ પગલું માત્ર એના ભાઈને ન્યાય અપાવવા માટે નથી પણ ભવિષ્યની પેઢીને આ શ્રાપમાંથી, આ વારસાગત આઘાતમાંથી બચાવવા માટે પણ છે.
હા,
આખી વાર્તા, આ પાત્રો, આ થીમ્સ બધું જ વોલી લેમ્બ જેવું લાગે છે, નહીં?
જાણે એમની જ કલમથી લખાયું હોય.
હા, પણ અહીંયા જ અસલી મજા છે.
કેવી મજા?
મજા એ છે કે વોલી લેમ્બે ધ રિવર ઇઝ વેઇટિંગ નામની કોઈ નવલકથા લખી જ નથી.
શું વાત કરો છો? મતલબ આપણે અત્યાર સુધી જેની ચર્ચા કરી રહ્યા હતા એ અસ્તિત્વમાં જ નથી?
ના.
પણ એ શક્ય કેવી રીતે છે? આટલી ડિટેલમાં બધું, એક એક પાત્ર, એના સંઘર્ષ, મને તો જાણે મેં પોતે આ નવલકથા વાંચી હોય એવું લાગ્યું.
અને આ જ તો આજના વિષયની સુંદરતા છે. આ એક કાલ્પનિક કૃતિનો સારાંશ છે. પણ પ્રશ્ન એ છે કે આટલો ઊંડો ભાવનાત્મક અને લેમ્બની શૈલીને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરતો સારાંશ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો?
એ જ તો.
એ જ સાબિત કરે છે કે લેમ્બની શૈલી એટલી વિશિષ્ટ અને મજબૂત છે કે કોઈ તેમના જેવી જ એક કૃતિની આટલી સચોટતાથી કલ્પના પણ કરી શકે છે.
આ તો અકલ્પનીય છે. આ તો જાણે વોલી લેમ્બને અપાયેલી સૌથી મોટી શ્રદ્ધાંજલિ કહેવાય.
ખરેખર
કે એમની શૈલી પોતે જ એટલી જીવંત છે કે એમના નામે નવી વાર્તાઓ પણ કલ્પી શકાય છે. પારિવારિક રહસ્યો, પેઢીઓ સુધી ચાલતો આઘાત અને અંતે સત્ય દ્વારા મુક્તિની આશા, આ બધા લેમ્બના હસ્તાક્ષર છે.
જે આ કાલ્પનિક કૃતિમાં પણ એટલા જ સ્પષ્ટ દેખાય છે. આ કૃતિના અમુક સંવાદો તો એટલા શક્તિશાળી છે કે એ ભૂલાય એમ નથી.
જેમ કે?
એક જગ્યાએ કહેવાયું છે, આપણે ફક્ત આંખનો રંગ અને હાથનો આકાર વારસામાં નથી મેળવતા, આપણે એ વાર્તાઓ પણ વારસામાં મેળવીએ છીએ જે પરિવારો પોતાની જાતને કહે છે, અને ક્યારેક એ વાર્તાઓ જ આપણું એકમાત્ર સત્ય બની જાય છે.
વાહ, આ એક વાક્ય આખી નવલકથાનો સાર કહી જાય છે. અને નદી વિશે પણ એક અદ્ભુત અવતરણ છે, ખરું ને?
હા,
નદી બધું જ યાદ રાખે છે અને કશું માફ નથી કરતી, પણ તે છતાં તે વહેતી રહે છે. અને કદાચ આ જ પાણી અને તેની બાજુમાં રહેતા લોકો વચ્ચેનો તફાવત છે.
બહુ ઊંડી વાત છે. માણસ ભૂતકાળના અપરાહમાં, શોપમાં અટવાઈ જાય છે, પણ નદી
એ બધું જ પોતાની અંદર સમાવીને સતત આગળ વહેતી રહે છે.
કદાચ એ જ આપણને શીખવે છે કે વહેતા રહેવું જ જીવન છે.
એટલે ધ રિવર ઇઝ વેઇટિંગ ભલે કાલ્પનિક હોય, પણ એ જે સત્યો ઉજાગર કરે છે એ લેમ્બીની દરેક વાસ્તવિક કૃતિ જેટલા જ સાચા છે. આ ચર્ચાએ સાહિત્યની શક્તિ પર એક નવો જ પ્રકાશ પાડ્યો છે.
આ કાલ્પનિક કૃતિ આપણને શીખવે છે કે કેટલીક વાર વાર્તાઓ સત્ય કરતાં વધુ શક્તિશાળી બની જાય છે,
અને એ પણ કે એક લેખકની કલમ એટલી સશક્ત હોઈ શકે છે કે તેની શૈલી પોતે જ એક પાત્ર બની જાય છે જે વાસ્તવિક અને કાલ્પનિકની સીમાઓને ભૂંસી નાખે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.